நமோ அரிஹந்தாம் நமோ சித்தானம் நமோ ஆதரிஹானம் நமோ வத்யாயானம் நமோ சவசாஹூனம் சமஜாவினாம் காம்யோ துக்க அனந்த சமஜாவியோதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன் தேஹ சதா ஜேனி தசா வர்தே தேஹாதி ஜ்ஞானினா சரணமா ஓ வந்தனகனி. આત્મસિદ્ધિ શાસ્ત્ર બિરાજમાન છે. આપી ચર્ચા જે છ પદના વિષય સંબંધી ચાલી રહી હતી, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે, એમાં જે છઠ્ઠો પદ છે મોક્ષ નો ઉપાય, એ સંબંધી સમાધાન સદગુરુ કરે છે કે મોક્ષ નો ઉપાય છે એમ સદગુરુ સમાધાન કરે છે. 97 નંબરની જે ગાથા છે, એ 97 નંબરની ગાથા થી આ વિષય આખો પ્રારંભ થાય છે. 97 નંબરની ગાથા થી આ વિષય આખો પ્રારંભ થાય છે. મોક્ષ નો ઉપાય છે એમ સદગુરુ સમાધાન કરે છે. મોક્ષ છે તો મોક્ષ નો ઉપાય પણ છે, મોક્ષ નો હોત તો મોક્ષ નો ઉપાય પણ ન હોત. કાર્ય છે તો કારણ હોવું જોઈએ. રોટલી, રોટલી એ કાર્ય છે ને, તો એ રોટલી કાર્ય છે તો એનું કારણ હોવું જોઈએ ને. એક રોટલી બની છે માંથી, આ તેની રોટલી છે, આ ઘઉંની રોટલી છે, આ બાજરાની રોટલી છે, આ જુવારની રોટલી છે, તો ઘઉં શું છે એ રોટલીનું કારણ છે. ઘઉંનું પરણમન રોટલી છે, ઘઉંનું પરણમન એ ઘઉંની રોટલી, જુવારનું પરણમન એ જુવારની રોટલી, બાજરાનું પરણમન એ બાજરાનો રોટલો, તે એ રોટલો આવ્યો તો એનું કારણ પણ હોવું જોઈએ. કારણ કે એક નિયમ છે ને કુદરત, કે કારણ ન હોય તો કાર્ય પણ ન હોય છે, કારણ ન હોય તો કાર્ય પણ ન હોય શકે. તો કારણ છે તો કાર્ય છે, અને કાર્ય છે તો કારણ છે, કારણ કાર્યનું આ રહસ્ય છે. તો એવી રીતના મોક્ષ છે તો મોક્ષ નો ઉપાય પણ છે. મોક્ષ છે એ વાત સિદ્ધ કરી, તો હવે મોક્ષ નો જે ઉપાય છે એ વાતને અહીંયા આ કૃપાનુદેવ સમાધાન કરીને મૂકે છે. હવે મોક્ષ નો ઉપાય છે એનો મતલબ શું? મોક્ષ નો ઉપાય, મોક્ષ નું કારણ શું છે? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી એ મોક્ષ નું કારણ છે. સંવર પૂર્વકની નિર્જરા, સંવર પૂર્વકની જે નિર્જરા છે એ મોક્ષ નું કારણ છે. સંવર પછી નિર્જરા પછી મોક્ષ. ધર્મની શરૂઆત, ધર્મની વૃદ્ધિ અને ધર્મની પૂર્ણતા. શરૂઆત થશે તો વૃદ્ધિ થશે, અને વૃદ્ધિ થશે તો પૂર્ણતા થશે. પૂર્ણતા થઈ એનું મતલબ શરૂઆત થઈ, અને શરૂઆત થઈ એનું મતલબ કે વૃદ્ધિ થઈ, અને વૃદ્ધિ થઈ એ આગળ પૂર્ણતાને બોલાવે. તો એ રીતે અહીંયા 97 નંબરની જે ગાથા છે, એ 97 નંબરની ગાથાથી આ વિષય ચાલુ થાય છે. આપણે આ બધા પદો લઈ લીધા છે. આજે આપણે ચાર પદ ઉપર ચર્ચા કરવાની છે. 110, 111, 112, 113. બહુ જ સરસ આ ચાર પદ છે. આપણે એક એક પદને લઈએ. આ આખો વિષય 111, 112, 113 એમાં બહુ જ સરસ મોક્ષનો જે ઉપાય છે એની જ વાત કહેલી છે. અને આ વિષય આખો ક્યાં સુધી જાય છે? તો કે આ વિષય 118ની ગાથા, 118 નંબરના પદ સુધી આખો આ વિષય છે. તો હવે આપણે 10, 11, 12, 13ની ચર્ચા કરીએ. બરાબર? પછી 14, 15, 16, 17 અને 18 એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. અને આખો જે આ વિષય ચાલુ થયો તો 6 પદ, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે, એ 6 પદ સંબંધી જે આખી ચર્ચા ચાલુ થઈ હતી એ આખી ચર્ચા 118 નંબરની ગાથા માં આવીને એ પૂર્ણ થાય છે. તો એ રીતે આખો આ વિષય છે, બરાબર છે. જો આખો આ વિષય ચાલુ ક્યાંથી થયો હતો તો 43 નંબરની ગાથાથી ચાલુ થયો. શટ પદ નામ કથન 43 થી લઈને, બોલો વિચાર કરો તમે કેટલી ગાથા, 43 થી લઈને 118 ગાથા, 43 થી લઈને 118 નંબરની ગાથામાં આ 6 પદ, એ સંબંધી શંકા અને એ સંબંધી સમાન આખી વાત આવી છે. તો હવે આપણે 110 નંબરની ગાથા લઈએ, જે બહુ સરસ છે. મત દર્શન આગ્રહ સજીવા, મત દર્શન આગ્રહ સજી વરતે સદગુરુ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ. શું કે છે? મત દર્શન આગ્રહ સજી, જે અનેક પ્રકારના મત છે, મતાંતરો છે, દર્શન છે, બૌદ્ધ દર્શન, જે એકાંત દર્શન છે. જો એક છે અનેકાંત દર્શન અને એક છે એકાંત દર્શન. તો જૈન ધર્મ છે એ એકમાત્ર અનેકાંત દર્શન છે, અને બાકીના જૈન ધર્મને છોડીને બાકીના બધા દર્શન છે એકાંત દર્શન. સમજાય છે? જૈન ધર્મને છોડીને બાકીના જેટલા પણ દર્શન છે એ અનેકાંત દર્શન છે. ખ્યાલ આવે છે? તો હવે શું કે છે અહીંયા કે મત દર્શન આગ્રહ, કોઈ પણ પક્ષ લો, દર્શન લો, મત લો, મતાંતર લો, જ્યાં સુધી અંદરમાં આગ્રહ રહેશે ત્યાં સુધી આ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ રહેશે. બહુ સરસ બે લાઈન છે. મત દર્શન આગ્રહ સજી, જે સાચું એ મારું, મારું છે સાચું નહીં. ઘણી વાર આપણે મને એવું લાગે છે, તને એવું લાગે છે, અહીંયા તારી માન્યતા, તારો અભિપ્રાય, તારું ઇન્ટેન્શન, તારી સોચ કોઈ નથી પૂછતું. સમજાય છે? અહીંયા જે વસ્તુનું સ્વરૂપ છે, જે વસ્તુનું બંધારણ છે એની ચર્ચા છે. સાકર મીઠી, મને એવું લાગે છે કે સાકર મીઠી છે કે નહીં, છે કે નહીં, એ શંકા તારી અંદરમાં એ સંબંધી છે તો એ તારી શંકા છે. પણ તારા અંદરના પદાર્થ સંબંધી શંકા હોય, કોઈ ખોટી માન્યતા હોય, તું કંઈક ખોટું માનતો હોય, તું કંઈક અલગ વિચારતો હોય, તો એનાથી જે સ્વરૂપ છે વસ્તુનું એ નહીં બદલાય જાય. સાકર મીઠી છે તો સાકર મીઠી જ રહેવાની છે. હવે મને એવું લાગે છે સાકર ખારી, તો તને એવું લાગે છે તારી માન્યતા તારી પાસે, તારી માન્યતા અનુસાર સ્વરૂપ નહીં બદલાય. સ્વરૂપ અનુસાર તારે તારી માન્યતા કરી દે. તારી માન્યતા અનુસાર સ્વરૂપ નહીં બદલાય, સ્વરૂપ અનુસાર તારે તારી માન્યતા કરવી પડશે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જેવું સ્વરૂપ છે એવી મારી માન્યતા, અને છે સ્વરૂપ કોઈએ બનાવ્યું નથી, એ સ્વરૂપ સ્વયં સ્થિત છે, એ સ્વરૂપ સ્વયં ભૂ છે, એ સ્વરૂપ સ્વયંથી છે, એ સ્વરૂપ અબાધિત છે, કોઈથી બાધા નથી પહોંચતું એને, એ સ્વરૂપનું ઉલ્લંઘન એ સ્વરૂપ કરતું નથી, એ સ્વરૂપમાં કોઈ પરદ્રવ્યનો પ્રવેશ થતો નથી, પરમાં સ્વરૂપ જતું નથી, સ્વરૂપમાં પર આવતા નથી, પર પરમાં છે, સ્વસ્વમાં છે. એમ કરીને આખી જે સ્થિતિ છે, જે વસ્તુનું સ્વરૂપ છે એને જેમ છે એમ માને તો તારું કલ્યાણ થશે, તો તને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થશે. મત દર્શન આગ્રહ તજી, કોઈ પણ પ્રકારનો આગ્રહ, કોઈ પણ પ્રકારનો હતાગ્રહ, કોઈ પણ પ્રકારનો મત, મતાંતરનો અભિપ્રાય, સમજાય છે, અગર તારા અંદરમાં વર્તે છે જે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે, સ્વરૂપ કાય છે અને તું કંઈક માને છે, સ્વરૂપ છે નિર્ગ્રંથ માર્ગ અને તું એને ન માનતું, કોઈ અન્ય માર્ગને માને છે, તો તું કોઈ મત મતાંતરમાં અટક્યો છે. સુધી જેટલા જીવ જે માર્ગ ઉપર ચાલીને મોક્ષે ગયા ત્યારે એ માર્ગ સ્વીકારવો પડશે. કારણ કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પદ. સુખી થવાનો ઉપાય, પરિણતિમાં સુખની પ્રાપ્તિ નો ઉપાય એકમાત્ર આત્મ નિર્ણય, આત્મ લક્ષ, આત્મ અનુભવ, આત્મવેદન. એને છોડીને તું કોઈનું પણ લક્ષ કરે ને તને સુખ મળે એ બનશે નહીં. તારો સંસાર અંત પામશે એવું બનશે નહીં. તારો મોક્ષ માર્ગનો રસ્તો ચાલુ થશે એવું બનશે નહીં. જ્યાં સુધી તું તારા આત્માનું લક્ષ નહીં કરે, તું તારા સ્વરૂપનો નિર્ણય નહીં કરે, તું તારા સ્વરૂપની દ્રષ્ટિ નહીં કરે, તું તારા સ્વરૂપમાં ઉપયોગને લઈ લઈ જાય, તું એમાં ઠરશે નહીં, એમાં રમશે નહીં, એમાં ચડશે નહીં, ત્યાં સુધી તને મોક્ષની પ્રાપ્તિ નહીં, તમને દર્શનની પ્રાપ્તિ નહીં. એક જ કારણ છે, તમને દર્શન પ્રાપ્ત કરવાનું, તમને જ્ઞાન પ્રાપ્ત કરવાનું, તમને ચારિત્ર પ્રાપ્ત કરવાનું કારણ એક સ્વીકારી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય. તો મત દર્શન આગ્રહ સજી, તારું મત, તારો અભિપ્રાય, તારી ખોટી માન્યતા, તારું અંદરનું શું કહેવાય જ્ઞાન, મિથ્યા જ્ઞાન, એ બધાને સજી દે, એ બધાને છોડી દે અને વર્તે સદગુરુ લક્ષ. સદગુરુ બે અર્થ છે, આના સમજો. સદગુરુ નું લક્ષ કર અને સદગુરુ જેનું લક્ષ કરે છે એનું લક્ષ કરીને એમાં વર્તન કર. વર્તે પ્રવૃત્તિ, અભિપ્રાય, પરિણામ, ઉપયોગ, વર્તે ક્યાં વર્તે? સદગુરુ લક્ષ, સદગુરુ જેનું લક્ષ કરે છે. સમજાય છે? સદગુરુ જેનું લક્ષ કરે છે. એક એક બે વાત છે, તું સદગુરુ નું લક્ષ કર અને પછી તું એનું લક્ષ કર કે જેનું લક્ષ સદગુરુ કરે. એનું લક્ષ કરવા માટે પહેલા તારે સદગુરુ નું લક્ષ કરવું પડે, તારે સદગુરુને સમજવા પડે, તારે સદગુરુના સ્વરૂપને સમજવું પડે, તારે સદગુરુની અંતરંગ પ્રણતિને સમજવી પડે, તારે સદગુરુના અભિપ્રાયને સમજવો પડે, તારે સદગુરુના વચનને સમજવા પડે. એ વચનના મર્મને, એની ગહેરાઈને, એની ગંભીરતાને, એની ઊંડપને, એના રહસ્યને તારે સમજવા પડશે કે સદગુરુ શું કહેવા માંગે છે. તારે એ સમજવું પડશે કે જે સ્વરૂપ સમજાવી ના પામ્યો હતું કનન, એ સ્વરૂપ શું છે જેને સમજીને હું સુખી થઈશ અને સમજ્યા વગર હું દુઃખી છું. જ્યાં એક શબ્દમાં આખું જીનાગમ છે, સ્વરૂપ. તારું સ્વરૂપ જેવું છે એવું તું માન, તારું સ્વરૂપ જેવું છે એવું તું કબૂલ કર, સ્વીકાર કર, એનું લક્ષ કર, એનો અનુભવ કર, એની દ્રષ્ટિ કર, એની રૂચિ કર, એની મહિમા કર, એનું વેદન કર, એમાં અહમ કર, હું પણ સ્થાપિત કર્યા વગર તું સદગુરુને સમજી જ નહીં શકે. વર્તે સદગુરુ લક્ષ, આહા, આખા જગતનું લક્ષ છોડીને જે જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બે તત્વનું લક્ષ કરવા જેવું છે. એક દેવગુરુ શાસ્ત્ર અને એક અંદરમાં શુદ્ધાત્મા. શુદ્ધાત્માનો ઉપયોગ ન રમે, ન ટકે, ન રહે તો તું દેવ શાસ્ત્ર ગુરુ અને સદગુરુના લક્ષમાં રહે, સાનિધ્યમાં રહે, તારા ઉપયોગને ત્યાં લઈ જા, ત્યાં રમાડ. કોઈ સમજાય છે? તો એ રીતે અહીંયા કહે છે, મત દર્શન આગ્રહ કરી વર્તે સદગુરુ લક્ષ, રહે શુદ્ધ સમખી શકે જેમાં ભેદ ન પક્ષ. આહા, મેં તમને કીધું ને સદગુરુ લક્ષ એટલે કે સદગુરુ જેનું લક્ષ કરે છે એવું અંદરમાં તું સ્વરૂપનું લક્ષ કરે તો શુદ્ધ સમકીર્તને તું ગ્રહણ અને પ્રાપ્ત કર્યા વગર રહેશે નહીં. આપણને ગુરુદેવ તો પ્રિય છે, પણ ગુરુદેવને જે પ્રિય છે એ આપણો પ્રિય, ગુરુનો પ્રિય એ આપણો પ્રિય. ગુરુનો પ્રિય કોણ છે? ભગવાન આત્મા. કૃપાળુ દેવને પ્રિય કોણ છે? ભગવાન આત્મા. ગુરુદેવની દ્રષ્ટિ ક્યાં છે? ભગવાન આત્મા ઉપર. કૃપાળુ દેવની દ્રષ્ટિ ક્યાં છે? ભગવાન આત્મા ઉપર. સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા ઉપર, કારણ પરમાત્મા, પારિણામિક ભાવ. તો એ જે ગુરુને પ્રિય છે આપણને પ્રિય, ગુરુને જે ઈષ્ટ છે આપણને ઈષ્ટ, ગુરુનું લક્ષ જ્યાં છે ત્યાં આપણું લક્ષ. તો તને શુદ્ધ સમકેત એટલે સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયા વગર રહેશે નહીં. સમ્યક દર્શન, સમ્યક એટલે સાચું અને દર્શન એટલે શ્રદ્ધા. તો જેવી અંદરમાં મારી વસ્તુ છે એવી મારી પ્રતીતિ, એવી મારી શ્રદ્ધા, એવી મારી માન્યતા, એવો મારો અભિપ્રાય, એવો મારો મત, એવો મારો પક્ષ, એવો મારો અંદરમાં ભાવ, અભિપ્રાય, પ્રતીતિ, રૂચિ, મહિમા, અંદર માં ભગવાન આત્મા એ હું છું એવી દ્રઢતા, એવી નિશંકતા, એ સંબંધીની નિશંકતા, અને એ સમજીને નિશંક થઈને નિર્ભર, કઈ સમજાય છે, કરતા ભાવ થી નિર્ભર થઈ, જે પરદ્રવ્ય પ્રત્યેનો નિરંતર જે કરતા ભાવ જીવને સતાવતો હતો, નિરંતર જે પરદ્રવ્ય સંબંધી જે મોહ ભાવ, આ મારા છે, આ મારા છે, આ સારા છે, આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, સમજાય છે, એ પ્રકારનો જે મોહ ભાવ હતો, એ પ્રકારનો જે કરતા ભાવ હતો, એ પ્રકારનો જે અજ્ઞાન ભાવ હતો, એનો અભાવ થાય છે. શુદ્ધ સંકેત પ્રગટ થતા એ મિથ્યાત્વ નો અનંતાનુબંધી નો અભાવ થાય. મત દર્શન આગ્રહ સજી વરતે સદગુરુ રસ. આ મત દર્શન આગ્રહ સજી કહી કે વસ્તુ સ્વરૂપ જે છે એમાં કોઈ મત, એમાં કોઈ દર્શન, એમાં કોઈ મિથ્યાત્વ, એમાં કોઈ ખોટી માન્યતા, એમાં કોઈ રાગ દ્વેષ વિકાર વિભાવ અશુદ્ધતા છે જ નહીં. આ તો મારી પ્રગતિ માંથી પણ આ બધું સજીને આ એક જ નાયક ભાવ નું લક્ષ્ય કરી, જેમાં કોઈ કમી ખામી ઓછક અશુદ્ધતા અધુરાશ વિપરીતતા નથી. જે જ્ઞાન નો પિંડ છે, જે સુખ નો સાગર છે, જે આનંદ નો ધામ છે, જે અનંત ગુણો ને પી દેતો એવો ગુણી પરમાત્મા છે, એનું લક્ષ્ય કરવું એ જ ખરેખર શુદ્ધ સંકેત લહવું, એટલે કે લહે શુદ્ધ સંકેત. અને એ સ્વરૂપ સમજાવે છે કોણ, તો કે સદગુરુ. સદગુરુ એક સત્પુરુષ ને શોધી લે છે, બીજું કઈ શોધીશ માં. શું સમજાવે છે સદગુરુ? સત્પુરુષ શું સમજાવે છે? શું કે છે આપણને? હા, અને મૂળ માર્ગ સાંભળો જીન નો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ રે. કરી વૃત્તિ અખંડ સન્મુખ, અખંડ અખંડ અભેદ, અખંડ અભેદ શુદ્ધ આત્મા છે, એ તરફ વૃત્તિ અંદર માં લઈ જવી, અંતર્મુખ કરવી, સ્વસન્મુખ કરવી, એનું નામ છે લહે શુદ્ધ સંકેતા. સમ્યક દર્શન ની પ્રાપ્તિ વગર અગર આ ભાવ માંથી ચાલ્યા ગયા તો ક્યાં રખડવા ચાલ્યા જશો? તો મત દર્શન આગ્રહ કોણ આવશે સમજાવવા કે તું ભગવાન આત્મા છો, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું અબદ્ધ છો, તું અસ્પર્શી છો, તું નિયત છો, તું અનન્ય સ્વરૂપ છો, તું અનાદિ અને ટકવા વાળો છો? કોણ આવશે આપણને સમજાવવા? કોણ આવશે આપણને કેવા? કોણ આવશે આપણને બોધ આપવા? ઉપદેશ જે આપણને આ કાળ માં મળ્યો છે, ઉપદેશ ને આપણે અગર સાર્થક નહીં કરીએ, એને અંદર માં ઉતારશું નહીં, એ રૂપે પ્રણમન નહીં કરીએ, એ રૂપે સ્વીકારશું નહીં, હા નહીં પાડીએ, તો હાલત નહીં બદલાય. અરે તને ક્યાંય ના ગમે તો આત્મા ના ગમાડ, ગમે એવું છે, જરૂર ગમશે, તારું સરસ તારામાં છે. આંતરડામાંથી પુરસાદ ઉપડવો છે, ઉપર છેલ્લી ઉપર ઉપર છેલ્લી વાત છે. ડગલે ને બગલે પર્યાયમાં પુરસાદ પુરસાદ પુરસાદ, સત્વ નિર્ણય નો પુરસાદ, શુદ્ધ તમકીત ને પ્રાપ્ત કરવાનો પુરસાદ, શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરવાનો પુરસાદ, નિર્ભાર રહેવાનો પુરસાદ, નિર્ભય રહેવાનો પુરસાદ, શરીર આદિની આસક્તિને તોડવાનો પુરસાદ, જે દ્રવ્યનું જે પ્રણમન જે સમય થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર કરવાનો પુરસાદ, અનંત પુરસાદ છે, સહજ સ્વીકૃતિમાં અનંત પુરસાદ, એક્સેપ્ટન્સમાં અનંત પુરસાદ. મત દર્શન આગ્રહ સજી વરતે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ. આહા, સ્વરૂપમાં કોઈ ભેદ નથી, સ્વરૂપમાં કોઈ પક્ષ નથી, સ્વરૂપમાં કોઈ વિકલ્પ નથી, તો એ સ્વરૂપની દ્રષ્ટિ કરવા વાળી પ્રણતિ, એ શુદ્ધ સમ્યક દર્શનમાં પણ કોઈ ભેદ, કોઈ પક્ષ, કોઈ વિકલ્પનો એકત્વ રહેતું નથી. કારણ કે એકત્વ ક્યાં સ્થપાઈ ગયું? અંદરમાં ક્યાં સ્થપાઈ ગયું? અંદરમાં પોતાના શુદ્ધાત્મામાં એકત્વ સ્થપાઈ ગયું. મત દર્શન આગ્રહ તજી, જે સર્વ કે પરમાત્માના જ્ઞાનમાં જે સ્વરૂપ આવ્યું છે એને હું સ્વીકારું છું. જાતિ અપેક્ષા એ છ દ્રવ્ય, સંખ્યા અપેક્ષા એ અનંત દ્રવ્ય, એનાથી આખું વિશ્વ બનેલું છે. એક એક દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખાઈ કરી શકવામાં સમર્થ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયક નથી, બાધક નથી. બધા સ્વતંત્ર પરણમે છે, પોતપોતામાં પરણમે છે, પોતપોતામાં રહે છે. અણુ અણુ કણ કણ જન જન ની સ્વતંત્રતા ની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ છે. વિદ્યાદશી ના લક્ષણ શું છે? કેમ આ શુદ્ધ સંકિત કેમ અંદર માં પ્રગટ નથી થતું? પાપ ની રૂચિ છે, સમજાય છે, પુણ્ય માં અટકી જાય છે, પર્યાય નું કર્તૃત્વ સતાવે છે, પર દ્રવ્ય શરીર આદિ માં એકત્વ બુદ્ધિ છે, એટલે માટે મિથ્યાદૃષ્ટિ છે. અને અંદર માં જયારે પોતાની રૂચિ થઈ જાય, પોતાની મહિમા આવી જાય, ઉપયોગ અંદર માં ઢળે, અંદર માં ઠરે, અંદર માં લીન થાય, અંદર માં એકાગ્ર થાય, અંદર માં ડૂબી જાય, અંદર માં ચર્યા કરે, અંદર માં રમણતા કરે, અંદર માં જ રહી જાય, બહાર આવે જ નહીં, એનું નામ છે મોક્ષ. હશે ને એવું અદભુત વેદન કે બહાર આવવાનું નામ જ નહીં, ઉપયોગ હવે બહાર આવશે જ નહીં, તાદી અનંત કા. હશે ને એવું સ્વરૂપ, હશે ને એવી સુખ ની અનુભૂતિ, એવી નિરાશ અને એવી શાંતિ ની અનુભૂતિ કે જે ક્યાંય કોઈનું લક્ષ કરવાથી નહીં મળે. જગતમાં કયા પદાર્થ નું લક્ષ કરવાથી સુખ શાંતિ આનંદ મળશે? તો એક આત્માને છોડીને આ માનતા નથી, આપણે સ્વીકારતા નથી, વાત અલગ. એટલે આપણી દ્રષ્ટિ પર માંથી ખસતી નથી, કારણ કે આપણી માન્યતા માંથી નથી જતું કે પર મને સુખ નહીં આપે, પર મને દુઃખી નથી કરતા, પર મને સુખી નથી. જયારે એ અંદર માં એ માન્યતા માં વાત બેસશે ને, નિર્ણય માં વાત આવશે ને કે પર મને દુઃખી નથી કરતા, પર મને સુખી નથી કરતા, પર થી હું અત્યંત ભિન્ન છું, હું એક સ્વતંત્ર સ્વાધીન તત્વ છું, મારું સુખ મારામાં છે, મારું સર્વસ્વ મારામાં છે. જયારે એ વાત અંદર થી બેસશે, સ્વીકાર થશે, ત્યારે ઓટોમેટિક સ્વરૂપ ની રૂચિ, ઓટોમેટિક સ્વરૂપ નું આકર્ષણ, ઓટોમેટિક સ્વરૂપ પ્રત્યે નું સમર્પણ ઓટોમેટિક પ્રગટ થશે. સમજાય છે? એટલે 110 નંબર ની ગાથામાં આ વાત આવી. હવે 111, વર્તે નિજ સ્વભાવ નો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવ માં પરમાર્થે સમકી. આ બધો ઉપાય છે મોક્ષ માર્ગ નો, ઉપાય બતાવી દીધો, આમાં આખી વિધિ બતાવી. વર્તે નિજ સ્વભાવ માં, નિજ સ્વભાવ, નિજ નિજ નિજ, સ્વમાં સ્વપણું, પરમા પરપણું, સ્વમાં સ્વબુદ્ધિ, પરમાં પરત્વની બુદ્ધિ. આ નિજ સ્વભાવ, અંદર માં જે નિજ, નિજ એટલે પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ, પોતાની ચીજ, પોતાની વસ્તુ, પોતાનું તત્વ, પોતાની સામર્થ, પોતાની શક્તિ, જે અંદર માં વર્તી રહી છે, જે અંદર માં પ્રગટ છે, જે અંદર માં છે, એની હયાતી છે. તું માને કે ન માને, એ સ્વરૂપ ક્યાં જશે? તું સાકર ને સાકર ન માને, એને મીઠી ન માને, તો શું એ મીઠા છે? એના સ્વભાવ ને છોડી દેશે? એનો જે સ્વભાવ છે મીઠાપણું, એને છોડી દેશે? તું માનતો નથી એટલે તું માને કે ન માને. તું માને આના વિમાને પરમાત્મ પના કમ ના હોગા. તું માને કે તું ના માને, પરમાત્મ પના કમ ના હોગા. વર્તે ને સ્વભાવ વર્તી રહ્યો છે, પ્રગટ છે, હજરા હજુર ઉભો છે, હર પર્યાયમાં દર્શન દેવા તૈયાર છે, જાગતો જીવ છે, ઉભો છે, જરૂર પ્રાપ્ત થાય ક્યાં જાય. આ બાર ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. હું એક શુદ્ધ સદા ઉંચી પ્રાણ દર્શન નહી, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે એક પરમાણુ માત્ર સાથે મારો સંબંધ નથી, હું એક છું, શુદ્ધ છું, સદા જ્ઞાન દર્શન નહી, ઉપયોગ સ્વરૂપ છું, અરૂપી છું. આ એવો મારો નિસ્વભાવ વર્તે છે. અનુભવ લક્ષ્ય પ્રતિ, તું અનુભવ કર, લક્ષ્ય કર, પ્રતીત કર. જો અનુભવ લક્ષ્ય પ્રતીત માં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અનુભવ એટલે સમ્યક ચારિત્ર, લક્ષ્ય એટલે જ્ઞાન, અને પ્રતીત એટલે પ્રતીતિ એટલે શ્રદ્ધા. વર્તે નિજ સ્વભાવમાં, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ. હવે શું કે છે? વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. શું કે છે? વૃત્તિ વહે નિજ ભાવમાં, આહા, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. વર્તે જે સ્વભાવ, જો વર્તે અને વૃત્તિ જે વર્તી રહ્યો છે ની અંદર માં એ સંબંધની વૃત્તિ, વર્તે છે એની વૃત્તિ, વર્તે છે એનું લક્ષ્ય, વર્તે છે એનો અનુભવ, વર્તે છે એની પ્રતીતિ. કોણ વર્તે છે? નિજ સ્વરૂપ. વર્તે કોણ છે? નિજ સ્વરૂપ. વર્તે નિજ સ્વભાવનો, નિજ સ્વભાવનો જે વર્તી રહ્યો, વર્તે વર્તે હર સમય હાજર છે. વર્તે સમજાય છે, જે વર્તી રહ્યો છે, જે હર સમય પ્રવાહિત થઈ રહ્યો છે, વહી રહ્યો છે, વ્યાપક છે, પસરાઈ રહ્યો છે, ફેલાઈ રહ્યો છે, હર પ્રગતિમાં જે વર્તી રહ્યો છે, વર્તી રહ્યો છે, હર સમય હાજર છે, હર સમય કાળ પરમાત્મા હાજર છે, હર સમય દર્શન દેવા તૈયાર છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતી, એનો અનુભવ કરો. નિજ સ્વભાવનો અનુભવ, નિજ સ્વભાવનું લક્ષ્ય, નિજ સ્વભાવની પ્રતીતા. અને એવું કરશે તો વૃત્તિ વહે નિજ ભાવમાં. નિજ ભાવમાં, સ્વભાવમાં, નિજ સ્વભાવ, નિજ ભાવ, પરમાર્થ, પરમાર્થે સંકિત, આનું નામ છે પરમાર્થે સંકિત, આનું નામ છે નિશ્ચય સમ્યક દર્શન નામ ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉપાય બતાવ, તને મોક્ષ જવું છે તો તારે આ માર્ગ ઉપર ચાલવું છે. મોક્ષ જવા માટે ખરેખર માર્ગમાં શું જરૂર છે ખબર છે? માર્ગમાં તેની જરૂરિયાત છે ખબર છે? એક આત્મા ગમવો છે, આત્મા પ્રિય લાગવો છે. જેવી રીતના આખો પરિવાર છે, પણ જે નવી પરણેલે આવેલી જે દીકરી છે એની માટે એના જેઠ છે, એનો દિયર છે, એના નણંદ છે, નંદોઈ છે, સાસુ છે, સસરા છે, પણ એની માટે સર્વસ્વ કોણ છે? એનો પતિ આખા પરિવારનો અંશ હોવા છતાં, એનો પતિ આખા પરિવારનો એક અંશ છે ને, આખો પરિવાર છે. ચાર ભાઈઓ છે, એનો પતિ એક ભાઈ છે. ચાર દીકરા છે, એનો પતિ એક ભાઈ છે, એક દીકરો છે ચાર માં. એની માટે, એ પત્ની માટે જે નવી પરણીને આવી છે, છોકરી માટે એ પતિ એની માટે સર્વસ્વ છે. કોઈ બતા છો, એ પતિ એની માટે સર્વસ્વ. એવી રીતના નિજ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, તકતો અંશ એ આખી વસ્તુનો એક પાક છે, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, પણ દ્રષ્ટિ માટે સર્વસ્વ છે. દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુ છે પ્રમાણની, એમાં એ જે શુદ્ધ સ્વભાવ છે એ એક પાક છે, પર્યાય સ્વભાવ છે એક પાક છે, તકતો ભાવ છે એક પાક છે, બદલતો ભાવ છે એક પાક છે, એનાથી આખી વસ્તુ બની છે. પણ દ્રષ્ટિ માટે એ બદલતા ભાવને ગૌણ કરીને એની માટે સર્વસ્વ કોણ છે? તકતો ભાવ. એ શું માને છે પોતાને? શાશ્વત. એ પર્યાય ભૂલી જાય છે, એવું પર્યાય છે, અને એ પોતાને શુદ્ધ માને છે. નિજ સ્વભાવમાં વર્તે છે, અનુભવ કરે છે, લક્ષ્ય કરે છે, પ્રતીત કરે છે, એનું નામ છે, એનું નામ છે પરમાર્થે સંકેત. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, આનું નામ છે પરમાર્થ. પરમાર્થ એટલે યથાર્થ, ભૂતાર્થ, સત્યાર્થ, આનું નામ છે સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શન, પરમાર્થ સમ્યક દર્શન, પોતાની પ્રતિ, પોતાની રૂચિ, પોતાની મહિમા. જ્ઞાન સ્વપર, જ્ઞાન બધાનું. એ જ્ઞાન કરશે કે નહીં? સસરાનું, કે અમારા સસરા છે, અમારા સાસુ છે, અમારા દિયર છે, અમારી દેરાણી છે, જેઠ છે, જેઠાણી છે, નણંદ છે, નંદોઈ છે, આ એના છોકરાઓ છે. જ્ઞાન બધાનું કરશે, પરંતુ એકત્વ, અહમપણું, હુંપણું, સમર્પણપણું એક પતિ. એ રીતના જ્ઞાન સ્વપરનું બધાનું કરશે, પરનું પણ જ્ઞાન કરશે, સ્વનું પણ જ્ઞાન કરશે, લોકાલોકનું જ્ઞાન કરશે, છ દ્રવ્યનું જ્ઞાન કરશે, સાત તત્વનું જ્ઞાન કરશે, પણ હું પણ બોલો એકત્વ અહમ તેમાં, તો કે એક શુદ્ધ સ્વભાવ. બહુ સરસ 111 નંબરની ગાથા છે, બહુ સરસ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ, અનુભવ સમ્યક ચારિત્ર, લક્ષ એટલે સમ્યક જ્ઞાન, અને પ્રતીક એટલે સમ્યક દર્શન. આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીક વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સંકિત છે. અંદરના ઉપયોગ વર્તે, જે સ્વરૂપ છે, જે સ્વરૂપ હાજર છે, એમાં ઉપયોગની પ્રવૃત્તિ થાય, ઉપયોગ વર્તે, ઉપયોગ ફરે, એમાં આખું જગત એને પોતાના સ્વભાવ સામે શીખું લાગે. કોઈ નું અટ્રેક્શન નહીં, કોઈ નું આકર્ષણ નહીં, ખાલી એક નિજ સ્વભાવ ની ઉજ્જવળતા, ખાલી એની મહિમા, સમજાય છે? ખાલી એમાં અહમ પણ ભલે જાણે બધાને, પણ અંદર માં નિજ સ્વભાવ માં વર્તે આ ખરે તેમાં નિજ સ્વભાવ, રમે તેમાં નિજ સ્વભાવ, લીન તેમાં થાય નિજ સ્વભાવ, એકત્વ તેમાં કરે નિજ સ્વભાવ, અહમ પણ તેમાં કરે નિજ સ્વભાવ, હું પણ તેમાં કરે નિજ સ્વભાવ, અને આખું જગત એને શું લાગે? મારા જ્ઞાન નું જ્ઞેય છે. આખું જગત કેવું લાગે? જ્ઞાન નું જ્ઞેય. અને નિજ સ્વભાવ રમવા યોગ્ય, ઠરવા યોગ્ય. જો આપણે આખા દુનિયાના ઘર હોય, બધાના ઘરોને જાણીએ, પણ જવું ક્યાં હોય, રહેવું ક્યાં હોય, બોલો? કોઈના ઘરે બે ચાર દિવસ રહેવું પડે પછી શું યાદ આવે મને? સાચું કે શું યાદ આવે? કોઈના ઘરે બે ચાર દિવસ કમ્પલસરી રહેવું પડે પછી યાદ શું આવે? પોતાનું ઘર. હવે હવે ઘરે જઈએ, હવે ઘરે જઈએ, પોતાનું ઘર યાદ આવે ને? તો એવી રીતના યાદ એ છે કે જ્ઞાનીને હવે પોતાનું ઘર, પોતાનું શાશ્વત ધામ, પોતાનો ઠરવા યોગ્ય, રમવા યોગ્ય પદાર્થ મળી ગયો. હવે ક્યાંય ગમતું નથી, ખરેખર આ ક્યાંય ગમતું નથી એનો માર્ગ, અને અંદરમાં ગમે તેનો માર્ગ, જે સંસારથી થાકેલો છે એનો માર્ગ છે. પોઈન્ટ સમજાય છે? એટલે બહુ સરસ 111 નંબર ની ગાથા આવી. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતી સ્મૃતિ રહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત, પરમાર્થે સંકિત. આનું નામ સમ્યક દર્શન. અને એની સાથે સાચા દેવશાસ્ત્ર ગુરુ ની શ્રદ્ધા, તત્વ ની શ્રદ્ધા, સ્વપર ની શ્રદ્ધા, એ બધું પછી સમ્યક દર્શન નામ પામશે. અને સ્વ ની શ્રદ્ધા થયા વગર એ બધું વ્યવહાર સમ્યક સ્વપન નહીં નામ પામે. નિશ્ચય સમ્યક દર્શન વગર વ્યવહાર સમ્યક દર્શન ન હોય શકે. નિશ્ચય સમ્યક જ્ઞાન વગર વ્યવહાર સમ્યક જ્ઞાન ન હોય શકે. અંદરના આત્માને જાણે પછી શાસ્ત્રને જાણે છે, પરને જાણે છે, બધું એનું જ્ઞાન સાચું. પણ આત્માને નથી જાણતો તે કોઈને નથી જાણતો. એક આત્માને જાણે એ બધાને જાણે, સમજાય છે? અને આગમ એની માટે આપણી માટે અનંત ઉપકારી છે. આગમ, આ શાસ્ત્ર, દેવ, ગુરુ, ગુરુદેવ, જ્ઞાનીઓ, કૃપાળુદેવ, બોલો, આવી પંક્તિઓ, આવી ગાથાઓ, આવા પદો, આવો માર્ગ દર્શાવીને, ક્રમ બતાવીને, વિધિ બતાવીને, ઉપાય બતાવીને નિહાલ કરી દીધા. હવે જો 112 નંબર ની ગાથા જો, 112 બહુ સરસ ગાથા છે. જો હવે આગળ વધે છે મોક્ષ માર્ગ માં. વર્ધમાન સમકિત થઈ તારે મિથ્યા ભાસ. આહા, વર્ધમાન સમકિત થઈ. હવે મોક્ષ માર્ગ માં વર્ધમાન એટલે વૃદ્ધિ, વર્ધમાન એટલે વૃદ્ધિ થવી, વિકાસ થવો, આગળ વધવું, સમજાય છે? મોક્ષ માર્ગ માં પ્રયાણ કરવું. વર્ધમાન સંકિત થઈ, સંકિત થઈ, સમ્યક દર્શન થઈ ગયું. હવે અંદર માં ચારિત્ર ની ઉગ્રતા, હવે જે આવશે, તારે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્ર નો વીતરાગ પદવાસ. ચોથું ગુણ સ્થાન, પાંચમું ગુણ સ્થાન, શ્રાવક ના વ્રતો, મુનિ દશા અંગીકાર કરી અને આગળ છઠ્ઠા સાતમા માં જીવતા જીવતા ઉદય થાય ચારિત્ર નો. જો આ માર્ગ નહીં સમજીએ, નાનો પર નહીં ચાલીએ, તો કેવી રીતના સંસારથી છું? ડર નથી લાગતો મને, એ છે ભય નથી લાગતો આપણને કે આ માર્ગ નહીં સમજીએ અને આના ઉપર આપણે નહીં ચાલીએ અને એ રૂપે આપણી પ્રણતિ નહીં પરણે, વર્તશે નહીં, વૃત્તિ અંદર માં સ્વભાવમાં ઠરશે નહીં, તો વર્તમાન એની વૃદ્ધિ કેવી રીતના? શરૂઆત જ નહીં થાય, સમજવાની દરકાર જ નહીં કરીએ, એ પ્રકારે આપણે ઉપયોગને કેળવશું જ નહીં, જે જ્ઞાનનો અભ્યાસ જ નહીં કરીએ, સાચા ખોટાનો નિર્ણય નહીં કરીએ, હિત અહિતનો વિચાર નહીં કરીએ, હે ઉપાધેયને નક્કી નહીં કરીએ, તો કેવી રીતના આપણે આપણા તત્વને પામશું? સંસારથી છૂટશું, મોહથી છૂટશું, પરિભ્રમણ છૂટશું અને મોક્ષમાં જવું. એટલે ચાલ્યા જ કરશે ના કરતો, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, અંત કેવી રીતના? એટલે આપણે અનુકૂળતામાં બેઠા છે એટલે આપણને એનું ભાવ ભાષણ નથી થતું. कि आज बाह्य संयोग शरीर इंद्रिय सूक्ष्म नाद मन उदय कर्म संयोग शरीर घर कुटुंब परिवार कितना जुदा छे क्षणिक छे अनित्य छे असार छे अने आपड़ा आत्मा की भिन्न जो कितनी सरस बात करे जाए उदय थाय चारित्र नो बस 112 नंबर नी बात उदय थाय चारित्र नो तो चारित्र नो उदय कोने थशे वर्तमान वर्तमान समचित थे सम्यक दर्शन पामेलो अगर वृद्धि ने पाम से चारित्र नो उदय थशे श्रेणी ऊपर आरंभ कर जंगल में वास वास कर निर्ग्रहण दशा प्रकट कर प्राप्त कर अंगीकार कर जरा अंदर में सुख लगते अंदर में वृद्धि थे अंदर में पोताना आत्मा में हूँपण स्थापित करते समस्त जगत प्रत्ये नो मोह भाव दूखे अंदर में पोता में एकत्र थे त्यारे तो आगर वधशे ने परमारथ नो एक ज पंथ एक होय त्रण काल में परमारथ नो पंथ सम्यक दर्शन ज्ञान चाहिए का मोक्ष मार्ग मोक्ष मार्ग की प्रथम सीढ़ी सम्यक दर्शन से या भी ज्ञान चरिता तो सम्यक दर्शन है पहला बात करी ऊपर की गाथा में सम्यक दर्शन अने हवे बात करे छे संकित थया पछी मार्ग में वर्तमान वृद्धि कौन पाम छे समस्त प्रकार का मिथ्या आभास कोने करता जाए तो कहती के जे जीव हवे अंदर में चारित्र नी उग्र धारा मा आगळ वधशे उदय थाय चारित्र नो वीतराग पद वास एक अल्पकाल मा वीतराग पद मा वास करवानो ए वीतराग पद रूपे वीतराग भाव रूपे वर्तवानो छे प्रणमवानो छे ए रूपे नु प्रणमन थवानुं समझाय छे उदय थाय चारित्र नो वीतराग पद वास त्रण गाथा थई आपी त्रण गाथा थई एक वार जोईए त्रण गाथा मत दर्शन आग्रह तजी वर्ते तद गुलाक्ष लगे शुद्ध संकीत ते जो अहिया की बात कही सम्यक दर्शन एना पछी सम्यक दर्शन ज्ञान चारित्र नी वात एना पछी उदय थाई चारित्र सम्यक दर्शन पूर्व ज्ञान चारित्र नी सम्यक्ता अने एना पूर्व चारित्र नी वर्धमान स्थिति एटले के उदय थाई चारित्र सम्यक चारित्र सम्यक दर्शन वगर नहीं थई शके अने सम्यक दर्शन ज्ञान चारित्र पूर्वक जे यथाख्यात चारित्र छे सकल चारित्र छे जे एकदेश चारित्र छे जे मुनि दशा छे जे भावलिंग पण छे द्रवेलिंग पण छे ए बधु रत्नत्रय वगर नहीं आवे अने आत्मा नो निर्णय कर्या वगर रत्नत्रय नहीं आवे अने आत्मा नी रुचि कर्या वगर निर्णय नहीं थाय अने संसार थी जे भयभीत नथी थयो एने आत्मा नी रुचि नहीं थाय तो संसार थी भय पामेलो विभाव थी थाकेलो आत्मा नी रुचि पूर्वक आत्मा ना निर्णय पूर्वक आत्मा ना अनुभव पूर्वक रत्नत्रय नी प्राप्ति पूर्वक आगर मार्ग मा वधतो हवे जे आत्मा नो स्वाद आनंद नो स्वाद चाहतो एमा हवे वधारे ने वधारे लीनता एनु नाम चारित्र नो उदय निराज छे चारित्र ना उदय वाला छे निराज ना जीवन मा चारित्र नी उग्रता सम्यक दर्शन सहित नी चारित्र नी उग्रता पॉइंट ख्याल आए यथाख्यात चारित्र प्रकट करवा तरफ आगर वधी जाए वीत राग पद वास हवे कया पद मा वास करवा आपने कया पद मा वास करवो कया पद मा वास करता देह छोड़वो कार्यकर्ता नो पद ट्रस्टी पद उद्योगपति नो पद माता नो पद वहु नो पद सासु नो पद बॉस नो पद नौकर नो पद कयो पद पहली गाथा शू पहली गाथा आत्मसिद्धि नी सौथी पहली गाथा मां शब्द छे पहली गाथा मां छे ने जे स्वरूप संज्ञा विना पाम्यो दुख अनंत समझायू ते पद नमू तो कया पद मां वास करवो छे ने कयुं पद आपणुं छे शाश्वत पद અને શાશ્વત પદ જે સ્વરૂપ જે શુદ્ધ આત્મ તત્વ કારણ પરમાત્મા દ્રષ્ટિનો વિષય સ્વીકારી ઉપાદાન પરમ પરિણામી ભાવ સમયનો સાર દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત જે શુદ્ધ તત્વ છે આપણું નિશ્ચય પદ શાશ્વત પદ છે અને એમાં વાસ કરવા વાળી પ્રણતિ પર્યાયમાં વિતરાગ પદ ને પામે છે તૈયારી થઈ ગયું ને જેવું દ્રવ્ય એવી પર્યાય, કારણ કે પર્યાય જોરદાર કનેક્શન એ દ્રવ્ય સાથે જોડ્યું અને ભૂલી ગઈ કેવું પર્યાય છે. અનુભવના કારણ કોઈ જ્ઞાન જ્ઞાતા જ્ઞેય ધ્યાન જાતા દેહ કોઈ દ્રવ્ય પર્યાય નો કોઈ વિકલ્પ નથી, ખાલી અનુભવ છે, ખાલી લેદન છે. હવે બોલો, એક સાતમા માંથી આઠમા માં જાય છે, આઠમા માંથી નવમા માં જાય છે, અંદર માં આનંદ ની વૃદ્ધિ થાય છે, વર્તમાન વર્તમાન વૃદ્ધિ પામે છે. સંકિત થઈ ગયેલો જીવ હવે ચારિત્ર ના માર્ગ માં વર્તમાન વૃદ્ધિ પામે. અરે તો બિઝનેસ ચાલુ કરશે તો એક પાન થશે ને, તો એના પીક પર પહોંચશે. ચાલુ તો કર, તું ચાલુ કર પછી આગળ વધશે. એ રેસ માં દોડવાનું ચાલુ કરે છે તો એની સ્પીડ પકડાય છે, સ્પીડ પકડાય છે તો એ પહોંચે છે ગંતવ્ય સ્થાન ઉપર, ડેસ્ટિનેશન એનું લક્ષ્ય. એવી રીતે તું ચાલુ તો કર, અને આત્મલક્ષ કર્યા વગર, આત્મા કારણ છે, કારણ નું સેવન કર્યા વગર કાર્ય પ્રગટ નહીં થાય. એક કરોડ નો હીરો નાખો દૂધમાં અને હલાવતા રહો તો તારું દૂધ ક્યારે ગળ્યું થશે? જેવું કારણ આપે એવું કાર્ય થશે. કારણ સાચું આપશે તો સાચું કાર્ય પ્રગટ થશે. 5 રૂપિયા ની સાકર ની જરૂર નથી, અમે 1 કરોડ ના હીરા ની શું જરૂર નથી? એ કારણ નથી દૂધ ગળ્યું કરવું. મને એ કહો, રસગુલ્લો ખાઓ અને તમે ગુલાબજાંબુ નો સ્વાદ આવી જાય. રસગુલ્લો ખાવાથી શું આવે? રસગુલ્લા નો સ્વાદ આવે. તો પૂજા કરવાથી શું થાય? પૂજા થાય. તો ભક્તિ કરવાથી શું થાય? તો કે ભક્તિ થાય. તો પૂજા કરવાથી પૂજા થાય ને, તો પૂજા કરવાથી આત્માનો અનુભવ કેવી રીતે થાય? પૂજા કરવાથી અનુભવ કેવી રીતે થાય? પૂજા કરવાથી ભક્તિ કરવાથી અનુભવ કેવી રીતે થાય? અનુભવ કરવાથી અનુભવ થશે, ભક્તિ કરવાથી ભક્તિ થશે, પૂજા કરવાથી પૂજા થશે, વિધાન કરવાથી વિધાન થશે, યાત્રા કરવાથી યાત્રા થશે, દાન આપવાથી દાન અપાશે. તો શુભ ભાવે શુદ્ધ નું કારણ કેવી રીતના હોય? તો શુદ્ધાત્મા નું લક્ષ કરવાથી શુદ્ધાત્મા ની પ્રાપ્તિ થશે, ભગવાન નું લક્ષ કરવાથી શુભ ભાવ ની પ્રાપ્તિ થશે, અંદર ના ભગવાન નું લક્ષ કરવાથી શુદ્ધ ભાવ ની પ્રાપ્તિ થશે. બે ભગવાન, ભગવાન બે પ્રકારના છે, ભગવાન બે પ્રકારના છે, બે પ્રકારના. એક કારણ પરમાત્મા, એક કાર્ય પરમાત્મા, એક અંદર માં બે દેવલ માં બિરાજમાન આત્મા અને એક વેદી ઉપર બિરાજમાન આત્મા. એ કાર્ય પરમાત્મા છે, અંદર માં કારણ પરમાત્મા છે. એની દ્રષ્ટિ કરે તો પર્યાય માં કાર્ય પ્રગટ થાય. વીત રાગ પદવા ઉદય થાય, મને બોલ આવી ગઈ, ઉદય થાય ચારિત્ર માં. હવે આ કયું ચારિત્ર? અનાધિકાર થી અનંત વાર આપણે દ્રવ્ય ચારિત્ર, દ્રવ્ય લિંગ, બાહ્ય લિંગ એનો તો ઉદય કર્યો, એને તો આપણે પ્રાપ્ત કર્યું, એનો અંગીકાર કર્યું, એ રૂપે વર્ત્યા, એનું પાલન કર્યું, અખંડ આગમ પ્રમાણે એકદમ નિર્દોષ આપણે એનું પાલન કર્યું. પણ એ ચારિત્ર નો સાચો ઉદય નહોતો, એ તો જળની ક્રિયા હતી, એ તો શુભ ભાવ હતો, એ તો દ્રવ્ય લિંગ પણ હતું. અહીંયા કયા ચારિત્ર નો ઉદય થાય? તો વિતરાગ પદમાં વાત થાય. બોલો, દ્રવ્યલિંગ બની ગયા, દ્રવ્યલિંગ એ અનાધિકાર થી અનંતવાર બનીને નવમી ગ્રેવિટી આપણે ઉત્પન્ન થયા અનંતવાર. વિતરાગ ભાવમાં વાત થયો કે રાગ ભાવમાં જ વાત છે? સંસારમાં જ વાત છે? નવા નવા શરીર જ મળ્યા, શરીર થી છૂટવાની, રાગ થી છૂટવાની, સમજાય છે? મોહ થી છૂટવાની, કસાઈ થી છૂટવાની વાત છે. એ કસાઈ ની મંદતા નો માર્ગ નથી, કસાઈ ના અભાવ નો માર્ગ, રાગ ની મંદતા નો માર્ગ નથી. મંદતા થશે એને લક્ષ્ય નથી, અભાવ એ લક્ષ્ય. રાગ ના અભાવ ની વાત છે, વિતરાગ પદમાં વાત ની વાત છે. અને એવો વાત, એવું પદ, એવો વિતરાગ ભાવ, એવો આનંદ, એવું સુખ, એવું અનાકુળ નિરાકુળ, સમજાય છે? સુખની પ્રાપ્તિ કે જેનો અંત ના આવે, જે સાદી અનંત વાર સુધી રહે, જે ખતમ ન થાય, જે કોઈ છીનવી ન શકે, જેમાં કંટાળો ન હોય, જેમાં થાક ન હોય, જેમાં કોઈ પરાધીનતા ન હોય, સ્વાધીનતા, એનું નામ સુખ છે. મારું તત્વ, મારો ઉપયોગ, મારો પુરુષાર્થ, હું અંતર્મુખ થઈને એનો આનંદ લઉં અને એનો ભોગવટો કરું, એ મારો સ્વભાવ અને મારા સ્વભાવનું વેદન, મારાથી, મારામાં, મારા અંદર, મારા વડે, મારા આધારે, મારા માંથી થશે. કોઈ પરાધીનતા નહીં, કોઈની જરૂર નહીં, કોઈની મદદ નહીં, કોઈની સહાયતા નહીં. એનું નામ નિરપેક્ષ માર્ગ છે, સ્વાધીન માર્ગ. જૈન ધર્મ સ્વાધીનતાની વાત કરે, પરાધીનતાની વાત, ભક્ત નહીં ભગવાન બને, પરાધીનતાની વાત જ છે. પોઈન્ટ ખ્યાલમાં છે? બહુ સરસ ગાથા આવી આ ત્રણ. વર્ધમાન સંકિત થઈ તારે મિથ્યા ભાસ, સમસ્ત આભાસ, સમસ્ત મિથ્યા ભાસો એને તારી દે, સાચો અભ્યાસ કરીને સાચો અનુભવ, આભાસ કરે અભ્યાસ થાય, અભ્યાસ થતા અનુભવ. સાચો અભ્યાસ કરશે, સાચો નિર્ણય કરશે, અનુભવ થયા વગર વિશે. એટલે હાજરા હજુર આખી વસ્તુ અંદર માં છે, જોતા નથી એ વાત અલગ છે. તું જોતો નથી તે નથી એમ કોઈ છે. શુદ્ધ તત્વ હર સમય વિદ્યમાન છે. વર્તે આહ વર્તે નિજ સ્વભાવ નો અનુભવ લક્ષ્ય પ્રતિ, અંદર માં વર્તે છે, અનુભવ કરે છે, લક્ષ્ય કરે છે, પ્રતીત કરે છે. વૃત્તિ વહે નિજ ભાવ માં, વહે વહે વહેતા જઈએ ને. એક આપણે શું કહેવાય, બોટ હોય તો એ સમુદ્ર માં વહેતી જાય છે, વહેતી જાય છે. એટલે વૃત્તિ વહે, ફ્લો વહે, અંદર માં એક ફ્લો ચાલુ થઈ જાય છે. આનંદ નો ફ્લો, સમય દર્શનની ધારાનો ફ્લો, સુખ નો ફ્લો, વિકરાગતા નો ફ્લો, પછી વૃદ્ધિ પામે. પોઈન્ટ સમજાય, વહે વૃત્તિ વહે નિજ ભાવ વહે. હવે હું જ્ઞાયક છું એ વૃત્તિ વહે, એ કન્ટિન્યુઅસલી વહે છે. કન્ટિન્યુઅસલી રહે, ઉપયોગ અંદર હોય, ઉપયોગ બહાર હોય, નિર્વિકલ્પ દશા હોય, સ્વિકલ્પ દશા. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમચિત, સમ્યક દર્શનની ધારા વહે, નિરંતર વહેતી વહેતી વહેતી. હવે પડવાની વાત કેમ, હવે ચોથા ગુણસ્તરમાં સમ્યક થયું તો સિદ્ધ દશા લઈને ઉભો થયો. જેટલા સિદ્ધ આજ સુધી સિદ્ધાલયમાં બિરાજમાન છે ને પાછા નથી આવ્યા સંસારમાં, આગળમાં વાત આવી છે કે એનું મૂળ કારણ છે શ્રદ્ધાનું બળ. એનું મૂળ કારણ છે શ્રદ્ધા. અંદરમાં જ્ઞાયક છું એ વૃત્તિ વહે નિજ ભાવમાં, નિજ ભાવ વર્તે નિજ સ્વભાવ, વૃત્તિ વહે નિજ ભાવ. બોલો આપણે કેટલી અગિયારમાં, 111 નંબરની વાતામાં આ બે શબ્દ, વૃત્તિ વહે નિજ ભાવમાં વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ પ્રતીત, પ્રતીતમાં સમ્યક દર્શન, લક્ષ જ્ઞાન, લક્ષ તો સમ્યક જ્ઞાન, લક્ષ અને અનુભવ સમ્યક ચારિત્ર. હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ પર આરૂઢ થયેલો, પરમાર્થે સમ્યક દર્શન પામેલો, હવે વર્ધમાન અને ચારિત્ર નો ઉદય થાય છે. છઠ્ઠા પદ ના શંકા ના સમાધાન રૂપે કૃપાનુદેવે આ ગાથાઓ લખી છે, જેમાં મોક્ષ છે વાત સિદ્ધ કરીને હવે મોક્ષ નો ઉપાય છે એ વાત સિદ્ધ કરે છે. મોક્ષ અંદર થાય છે તો મોક્ષ નો ઉપાય પણ અંદર છે, અને બહાર જોતા સંસાર ઉભો થાય છે તો સંસાર નું કારણ પણ ખરેખર બાહ્ય થી જો તો નિમિત્ત કારણ બાહ્ય પદાર્થો છે, અને અંતરંગ કારણ અંદર નો મોહ છે. એ મોહ આપણને પર તરફ ખેંચે છે, અને જ્ઞાન આપણને સ્વ તરફ ખેંચે. વાત એ છે, પર ને જોતા સંસાર, સ્વ ને જોતા મોક્ષ, અને મોક્ષ માર્ગ અને મોક્ષ જો એને નિજ ભાવ, નિજ સ્વભાવ. વાત આવી ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો તો ખરા. અને આના પહેલા પણ જે વાત આવી ને કે લહે શુદ્ધ સંકિત છે, જેમાં ભેદ ન પક્ષ, કોઈ ભેદ, કોઈ પક્ષ, કોઈ વિકલ્પ, કોઈ મોહ, કોઈ રાગ, કોઈ કર્મ, કોઈ ઉદય, કોઈ સહયોગ, ઘર કુટુંબ પરિવાર જેમાં નથી, એવા શુદ્ધ સ્વભાવમાં તારી અંદરમાં વૃત્તિ વહે, અંદરમાં ઠરે, લીન થાય, પ્રતીતિ કરે પોતાની, તો મોક્ષ માર્ગ પ્રારંભ થયા વગર રહેતો. ચાર ત્રણ વાત થઈ ગઈ, હવે ચોથી જોઈએ. ત્રણ થઈ ગઈ ને, 110, 111, 112. હવે જો ચોથી, હવે એનાથી આગળ ઉદય થાય ચારિત્ર નો, ગીત રાગ પદમાં પદવાગ, પેલા સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર ની વાત કરી, પછી ચારિત્ર ના ઉદય ની વાત કરી, અને પછી આખો ગુણસ્થાન નો ક્રમ છે. ગીત રાગ પદવાગ, હવે 12મા ગુણસ્થાને પહોંચી ગયો છે, ચોથા ગુણસ્થાને સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ કરતા આગળ વધતો વધતો ચારિત્ર નો ઉદય થયો. ની દશા આવી, છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવ્યું, હવે 12મું ગુણસ્થાન પણ આવી ગયું. હવે આગળ 13મા ગુણસ્થાન ની વાત. કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન, હવે અખંડ. હવે ની દશામાં છઠ્ઠા સાતમા માં હતા તો ઉપયોગ બહાર જતો તો અંદર આવતો તો, બહાર જતો તો અંદર આવતો તો, તો થોડો ખંડ પડતો હતો, સમજાય છે, અંતરાલ પડતો હતો. પણ જયારે આ દશા આગળ વર્ધમાન થતા ચારિત્ર નો ઉત્કૃષ્ટ ઉદય થયો, એટલે કે શ્રેણી ચડવાનો કાળ આવ્યો, અને એના ઉપર આરૂઢ થયા, અને આરૂઢ થઈને શપક શ્રેણી ઉપર શુક્લ ધ્વાન વડે પહેલો પાયો, બીજો પાયો, એને પાર કરતા વિતરાગ પદ ને પામ્યા એટલે બારમા અનુસ્થાન માં ઉત્તમ અંતરાત્મા થઈ ગયા. એના પછી હવે કે છે કે બારમા અનુસ્થાન માં અંતર મુહૂર્ત માટે પોતાના આત્મામાં લીન થતા કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, બોલો, કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ. અંતર મુહૂર્ત નો બારમા અવસ્થા નો કાળ પૂરો થતા તેરમા અવસ્થા ના પહેલા સમયે કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ. અખંડ વર્તે જ્ઞાન ગુણ માર્ગ સાંભળો જીન નો રે અને કરી વૃત્તિ અખંડ કર્ણ મુખ રે ગુણ માર્ગ સાંભળો જીન નો રે કરી વૃત્તિ અખંડ સન્મુખ. અખંડ હવે કોઈ ખંડ પડ્યા વગર, હવે કોઈ અંતરાલ પડ્યા વગર, હવે ઉપયોગ અંદર બહાર ની જે પણ સ્થિતિ હતી એનો પણ હવે ક્ષય થઈ ગયો અને અંતરંગ માં થઈ ગયો, જામી ગયો, ઠીક ને, જામી ગયો. હવે ડામાડોલ નહીં, અંદર બહાર નહીં, પ્રમત પ્રમત નહીં, હવે આગળ વધતા જામી ગયો. એટલે બરફ જામી જાય તો હવે હલે, જામી ગયો, જામી ગયો. જ્યાં સુધી થોડું જામેલો નતો ત્યાં સુધી પાણી હલતું દેખાય, તો પછી જામતા 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 એ બરફ હવે જામી ગયો, હવે હલશે નહીં. અખંડ એવી રીતના કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. અહીંયા નિર્વાણ નો અર્થ સિદ્ધ દશા નહીં, દેહ છતાં નિર્વાણ એટલે અહીંયા આપણે કહીએ ને જીવન મુક્ત અર્યંત. અહીંયા નિર્વાણ નો અર્થ અર્યંત છે, કારણ કે અહીં ને વાત કહીએ કેવળ જ્ઞાન તે અખંડ વર્તે જ્ઞાન કેવળ નિજ સ્વભાવનું દેહ છતાં નિર્વાણ. દેહ છતાં નિર્વાણ એટલે દેહ હોવા છતાં પણ જીવન મુક્ત થઈ ગયા આર્યન ભગવાન. ચાર આપણે કહીએ ને ઘાતી કર્મ નો થઈ થતા અનંત ચતુષ્ટય પ્રગટ થઈ. હવે ઇન્દ્રિય અને મન છે કે નહીં, પણ જ્ઞાન એ ઇન્દ્રિય મન દ્વારા નથી પ્રવર્તતું. એ જ્ઞાન લોકાલોક ને પ્રત્યક્ષ ઇન્દ્રિય મન ના અવલંબન વગર સીધું પ્રત્યક્ષ લોકાલોક નું જ્ઞાન કેવળ જ્ઞાન થાય છે. પોતાના આત્મા નું જ્ઞાન, અસંખ્યાત પ્રદેશ નું જ્ઞાન, સ્વપર નું જ્ઞાન, સ્વ નું જ્ઞાન, અનંત ગુણો નું જ્ઞાન, અંદર માં પ્રત્યક્ષ પોતાને એક સમયમાં એક સાથે સ્પષ્ટ પ્રત્યક્ષ યુગપદ કેવળી ભગવાન જાણે. અને કહેવાય દેહ છતાં નિર્વાણ. દેહ છતાં જેની દશા વર્તે દેહાથી, દેહ છે અરે હજી તો ચાર અઘાતી કર્મ છે, યોગ નું કંપન છે, અસિદ્ધત્વ નામનો અદૈત ભાવ છે, ઇરિયાપદ આશ્રમ છે, પ્રકૃતિ પ્રદેશ બંધ છે. સમજાય છે? એક સમયના યોગના કારણે કર્મો આવે છે ને એક સમયમાં ખરી જાય છે. બધું જ હોવા છતાં પણ આ બધાના માત્ર જ્ઞાતા છે. અનંત સુખ ને ભોગવે છે, અનંત આનંદ ને ભોગવે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત દાન, લાભ, ભોગ, ભોગ, નવ કેવળ લબ્ધિ ને અનંત ચતુષ્ટય રૂપે વિરાજમાન થાય. સમોષણ માં આજે સવારના ચર્ચા રહસ્યપૂર્ણ સ્થિતિમાં કહી હતી, સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય નો ઉદય આ સંસારમાં સિદ્ધ ભગવાન ને છોડી દો, કારણ કે ઉદય જ નથી, કર્મ જ નથી, શરીર જ નથી, લોકના અગ્ર ભાગમાં વિરાજમાન થઈ ગયા છે. તો સિદ્ધ ભગવાન ને છોડી દો, એમને છોડીને સંસારમાં જેટલા પણ જીવો છે એમાં ઉત્કૃષ્ટ પુણ્ય નો ઉદય કોને છે? તો તીર્થંકર પરમાત્મા. જે ઉત્કૃષ્ટ પુણ્ય નો ઉદય છે બારમાં, અને અંદરમાં મોહનો અંશ નથી, મોહનો છાંટો નથી, રાગનો છાંટો નથી, અને બારમાં ઉત્કૃષ્ટ પુણ્ય નો ઉદય, અને ઉદયના ઠેકાણા નથી, અને મોહનો પાર નથી. સવાને બહુ ચર્ચા થાય, મોહનો પાર નથી અને ઉદયના ઠેકાણા નથી, અને ત્યાં ઉત્કૃષ્ટ પુણ્ય નો ઉદય છે અને મોહ અંશ માત્ર નથી. પરમોદારી કરીશ અને સોસો ઇન્દ્રો જેની સોસો ઇન્દ્રો જેમને વંદન કરે છે, પેલા 64 તો ચવળ દેવો એમને ધારે છે, છત્ર છે, ચામણ છે, ભામંડળ છે, અને સમોષણ ની રચના કુબેર કરે છે, ઓમ ધ્વનિ છૂટે છે, કેટલા જીવો માર્ગ પામે છે, બાર સભા ભરાય છે, હજારો લાખો કરોડો ની સંખ્યામાં કિયંશો આવે છે, દેવો આવે છે, દેવીઓ આવે છે, મનુષ્યો આવે છે, રાજા આવે છે, મુનિઓ આવે છે, ગંધરો ઉભા છે, દિવ્ય ધ્વનિ જીવે છે, ગલુડિયાની જેમ સાંભળે છે, ઓહો શું અતિશય સાતિશય છે. રોગી આવે ને રોગ દૂર થઈ જાય, ઢેરો એ સાંભળવા માંડે, આંગળો એ જોવા માંડે, કેટલા અતિશય સાતિશય છે બોલો. પણ મોહ નો છાંટો નથી, અનંત બળ છે તો મોહ નથી. સારું છે અહીંયા મોહ છે અને બળ નથી, ત્યાં બળ છે ને મોહ નથી, અનંત બળ, અનંત વીર્ય ના ધાત. કેટલી સરસ વાર્તાઓ, ચારે વાર્તા બહુ સરસ આવી. સમય આપો, થઈ ગયો 2-3 મિનિટ છે. કેવળ નિજ સ્વભાવ કેવળ ઘણા કે કેવળ જ્ઞાન, કેવળ કેવળ જ્ઞાન કોને કહેવાય બોલો? આપણને શું યાદ આવે? કોઈ એમ પૂછે કેવળ જ્ઞાન ની પરિભાષ, જે લોકાલોકને તરત જ બોલવા માંડી ને, લોકાલોકને એક સાથે એક સમયમાં કષ્ટ પ્રત્યક્ષ યુગ પર જે જાણીને કેવળ જ્ઞાન છે. આ વ્યવહાર પરિભાષા કેવળ નિજ, કેવળ જ્ઞાન એટલે અરે પોતાના કેવળ જ્ઞાન, કેવળ સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીવન. કેવળ કેવળ માત્ર પોતાના આત્માને તન્મયતાથી જાણે છે, એટલે કેવળી ભગવાન પોતાને જાણે છે એ નિશ્ચય. અને લોકાલોકને તન્મય થયા વગર એ આખો લોકાલોક જણાઈ જાય છે, જાણવાની કોઈ ઈચ્છા વિકલ્પ લોભ નથી. અને એટલે માટે લોકાલોકને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેવળ કેવળ નિજ સ્વભાવ તન્મયતાથી તો અંદરમાં પોતાના આત્માને જાણે છે, આનંદને ભોગવે છે, આનંદ સુખને ભોગવે છે, એનો ઉપભોગ કરે છે. અને એ જે જ્ઞાનની સ્વપર પ્રકાશક શક્તિ છે એ ખીલી ગઈ છે, એટલે લોકાલોક એ જ્ઞાનની સ્વચ્છતામાં એ લોકાલોક જણાઈ જાય છે. ભગવાનને જાણવાની દરકાર ઈચ્છા છે, કોઈ વિકલ્પ, કોઈ કોઈ અંદરથી એક્સાઇટમેન્ટ છે બોલો? આપણને પરને જાણવાની એક્સાઇટમેન્ટ છે, પરને જાણવાનો લોભ છે. તો સંપૂર્ણ પર ગણાતું એ નથી, સ્વ જાણવાથી ચૂકી જાય છે. અને દુઃખ નો પાર નથી, આકુરતા નો પાર નથી, રાગ દ્વેષ ની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. કારણ કે સ્વને જાણ્યા વગર તું પરને જાણશે નો મતલબ તું કોઈને કોઈ પરને જાણતા રાગ દ્વેષ ના મોહ ભાવ ના પરના ઉત્પન્ન કર્યા વગર તું રહેવાનો નથી. સ્વને જાણ્યું નથી, પરને જાણવામાં ઉપયોગ લાગ્યો છે. તો એનો મતલબ એ છે કે કોઈને કોઈ રાગ દ્વેષ ના ભાવ સાથે ઉભા થશે, એવું બનશે જ નહીં કે સ્વને જાણ્યા વગર પરને જાણે અને મો રાગ દ્વેષ ન થાય, આકુરતા ન થાય, એવું બનશે જ નહીં. ધીરે ધીરે પછી અભ્યાસ કરતો કરતો મોની મનતા, રાગની મનતા, કશાયની મનતા, સ્વપરનું ભેદ જ્ઞાન, જ્ઞાન જ્ઞેયની ભિન્નતા, અને પછી અભ્યાસ કરતો 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 અરે આ તો મારું જ્ઞેય છે, અરે હું તો જાણનાર છું, અરે જ્ઞેય જ્ઞેયમાં છે, એ જ્ઞાન જ્ઞાનમાં છે, હું મારામાં રહીને જ્ઞેયોને જાણું છું, મારામાં જ્ઞેય આવતા નથી, જ્ઞેયમાં હું જતો નથી, એ પ્રકારે ભેદ જ્ઞાન કરતો કરતો મોહ અને કશાયની ઉપશમતા થાય, મંદ પડે, તત્વજ્ઞાનનું બળ વધે, 5 લબ્ધિપૂર્વક આગળ વધતો એ બધે થી નિર્ણયપૂર્વક ઉપયોગ હટાવી અંદરમાં ઉપયોગ જાય, ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, ત્યારે મોહનો અભાવ થાય, અનંતાનું બંધી કશાયનો અભાવ થાય, અને આત્માને જાણતા પછી ઉપયોગ બહાર આવે એને પરને જાણે જાણવું બધું થાય. અને એ મસ્તિષ્ક જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે. એ જ મસ્તિષ્ક જ્ઞાન નો વિકાસ થતા થતા આગળ કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ. આખો પ્રોસેસ એ રીતે છે. અરે પ્રગતિઓ નતું કીધું સર, સીમિત નિજ જ્ઞાન કો પ્રગતિઓ પૂરણ જ્ઞાન. પોતાના જ્ઞાન ને દબે થી સીમિત કરીને સંકોચાઈ જઈને સંકુચિત કરીને અંદર માં સમાય તો કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થાય. પ્રાપ્તિ થઈ જાય છે, પ્રાપ્તિ કરવી નથી, જેને કરવી છે એને થશે નહીં, અને જે અંદરમાં સમાઈ જાય છે એને થયા વગર રહેશે. સહજ સ્વભાવ છે. તમે નહીં જોતું હોય કેવળ જ્ઞાન તો પણ થશે, લોકાલોકનું જ્ઞાન નહીં કરવું હોય તો પણ થશે, અને નહીં કરવું હોય કરવું કોઈ ઈચ્છા જ નથી. એ સહજ જ્ઞાનનું એ પ્રકારનું પરમન, એ પ્રકારનો એનો સ્વભાવ ખીલે છે, એની યોગ્યતા એ પ્રકારે કેટલી સહજતા છે. હવે સીમંતર ભગવાન છે, તમે કહી આપો સીમંતર ભગવાન છે તો એ એમની કેવળ જ્ઞાનમાં એમની સિદ્ધ પર્યાયને પ્રતિ સમય નહીં જાણતા. અમને જે વિજય ક્ષેત્રમાં સીમંતર ભગવાન છે તેને તો પ્રતિ સમય ની સિદ્ધ પર્યાય દેખાય છે કે મારી સિદ્ધ પર્યાય આ સમય ખટી છે. હવે ક્રમબદ્ધ વિશ્વાસ છે કે પર્યાય ખાતી છે એનો નિર્ણય છે, એનાથી હું ભિન્ન છું એનો નિર્ણય છે, અંદર માં આનંદ ને ભોગવે છે, કોઈ આકુરતા નથી, કોઈ કરતા ભાવ નથી, કોઈ હેરફેર ફેરફારનો આગળ પાછળ કરવાનો ભાવ નથી. આનું નામ છે વર્તે નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે, કહીએ કેવળ જ્ઞાન આને કહેવાય, કેવળ આત્માનું જ્ઞાન, કેવળ માત્ર માત્ર આત્માનું જ્ઞાન, દેહ છતાં નિર્વાણ. તો આ દેહ છતાં નિર્વાણમાં જીવન મુક્ત લેવાના છે, અયંત્ર જ્ઞાન લેવાના છે, આગળ જઈને સિદ્ધ દશા એમને પ્રગટ થવાની છે. એવી સિદ્ધ દશા શીઘ્ર આપણને પણ પ્રગટ થાય એવી મંગલ ભાવના સાથે 110, 111, 112, 113 અને એની પહેલાનું આપણે રિવિઝન પણ કર્યું. 71 નંબરની આપણે જે આનું આ ચાલુ થયું ને, એ ચાલુ થયું ત્યારથી આપણે થોડું એનું રિવિઝન પણ આપણે કર્યું. 97 નંબરની ગાથાથી આપણો વિષય ચાલુ થયો છે અને 118 નંબરની ગાથા આ વિષય પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે 5 ગાથા લઈને આ જે વિષય છે એને આપણે પૂરો કરી હવે પછી મને આપણો વિષય કેમ ચાલુ. નિજ નિધિ નિજ મે વતાયહ અનંત ઉપકાર ઇસ કીએ દિનવાણી માં તકો વંદના શત વાર અને કાંડ નીચે બોલીની દ્વાદશાંગી ગુણવાની માત નો જય હો. સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિ ના દિગંબર જય ધર્મ નો જય. જય જીનેન્દ્ર બતાવે.